તારીખ 30/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 35-37 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12.
પવિત્રતા માટે થોડો વિનય કરો. ભાવમાં ફેર ત્યાં ભાષામાં ભાવમાં ફેર ત્યાં ભાષા ધ્વનિની ભાષા બીજી આવે, એનો ધ્વનિ બીજો આવે, અંદર ટોન બીજો આવે, ટોન બદલાઈ જાય. મારામાં આત્મા પૂર્ણ કર્તકૃત જ્ઞાતા દ્રષ્ટા છે, આમ જ છે એમ રાગ રહી પણ જાણી અનંત કાળમાં અપૂર્વ પણ સમજાયું છે. પોતાની પાત્રતાથી જાણ્યું, ભલે જાણ્યું તો પોતાની પાત્રતાથી જાણ્યું, છતાં લાયક શિષ્ય ગુણનો આદર ન ચૂકે, છતાં આદર ચૂકે લાયક શિષ્ય ગુરુનો આદર ન ચૂકે, છતાં લાયક શિષ્ય ગુરુનો આદર ન ચૂકે, ઘડી પણ ઉપકાર ન ભૂલે અને કહે કે તમારા ચરણ કમળની સેવાથી તમારી ચરણ રજ માથે ચડાવું તો મોક્ષ થાય, એવું કહે, એવો વિનય કરે. તો કહે કે એ પોતાનો વિનય ગુણ છે, એવું કહે એ પોતાનો વિનય ગુણ છે, એ પોતાના ગુણનું મહામાન છે. જે પવિત્ર નિર્દોષતાનું ભાન થયું, અનંત કાળમાં બાહ્ય સાધનથી જે તત્વ નથી ઉગર્યું, તે ગુરુ આજ્ઞાની આરાધના વડે અલ્પકાળમાં સમજાય, તેથી ધન્ય છે. મહેનત ઘણી કરી હતી ભૂતકાળમાં, આ જીવે ઘણી મહેનત કરી, છતાં ન સમજાયું તે ગુરુના આશ્રયે અલ્પકાળમાં સમજાયું. પ્રભુ આપે મને આત્મા આપ્યો, મને આખો આત્મા તમે આપી દીધો, તેથી અમાર તેથી તમારા ચરણાધીન વર્તું છું, એટલો વિનય આવે. આનંદ ગંગી કહે છે કે નિર્મળ ગુણમણી રોહણ ભુદરા મુનિજન માનસ હંસ વિનેશ્વર ધન્ય તે નગરી ધન્ય વેળા ગંગી માત પિતા કુળ વંશ વિનેશ્વર ધર્મ વિનેશ્વર ગામ ભગવાનની સ્તુતિ કરતા કરતા આ રીતે વિનેશ્વર ભગવાન પરમ ગુરુ છે, પોતાના જે ગુરુ હોય એની મહિમા નિર્મળ ગુણમણિ રોહણ મુદ્રા, નિર્મળ ગુણના મણિઓથી જે શોભે છે, એની શોભા ગુણમણિ નિર્મળ ગુણોના મણિઓથી છે, ગુણરૂપી મણિઓ નિર્મળ એવા જે મુનિજન મુનિજન માનસ હંસ જીનેશ્વર, એ જેમ પક્ષીઓમાં હંસ ઉત્તમ પક્ષી છે એ મનુષ્યોમાં ઉત્તમ પુરુષો છે, મુનિજન છે એ સર્વ મનુષ્યોમાં ઉત્તમમાં ઉત્તમ પુરુષો છે, એમની કુટી કે પછી કોઈ આગળ મનુષ્યમાં કોઈ ઉત્તમ નથી. જીનેશ્વર ભગવાનને ઉદ્દેશીને ગાય છે, ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, જ્યાં મુનિરાજ બિરાજતા હોય એ નગરી પણ ધન્ય છે, અને એમનો જ્યાં સંગ થાય એ વેળાની ઘડી પણ ધન્ય છે. માત પિતા કુળ વંશ ધન્ય છે, અને એમના માતા પિતા કુળ વંશ બધાને
ધન્ય
ધન્ય છે. ધર્મ દિનેશ્વર ગામ ધન્ય છે, ધનથી ઉલ્લાસથી ગામ છે, દિનેશ્વર પરમાત્મા આપના ધર્મને હું ઉલ્લાસથી ગાઉં છું. આનંદજી ઉપર ઘણા ઉદ્યો રહેવા છે, આમાં આત્મસિદ્ધિના પ્રવચનોમાં ધર્માત્મા જે કુળમાં ઉતર્યા તે કુળને ધન્ય છે, તે આસનને ધન્ય છે, ગામ નગર દેશને પણ
ધન્ય છે,
આખું જગત તારા દર્શનથી ધન્ય છે, જગત આખું જે ધરતી ઉપર મુનિરાજની હયાતી છે એ ધરતી સૌભાગ્ય છે, ધરતીનું પણ સૌભાગ્ય છે. આખું જગત તારા દર્શનથી જન્મ્યું છે એમ કહીને પોતાનો ભાવ વધારીને પુરુષાર્થ ઉપાડે છે. શિષ્ય છે એ પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. પોતાના ભાવની ખાતર સહજ આનંદ આવતા જળમાં પણ ઉપકાર જોવે છે. ગમે તે નગરી, ગમે તે આસન, ગમે તે શૈયા, અરે ધૂળીને ધૂળને પણ ગમે છે. એવી રીતે જળમાં પણ ઉપકાર જોવે છે, નિક્ષેપે છે. એ પોતાના ગુણમાં અનંતી નમ્રતા અને સમ્યક વિવેક પ્રીત્યો છે. આવો વિવેક પ્રીત્યો છે, નમ્રતા પ્રગટ થઈ છે અને વિવેક પ્રીત્યો છે. પછી ત્યાં અવગુણ ક્યાંથી રહે એમ કે આટલી નમ્રતા હોય, સરળતા હોય, વિવેક પ્રીત્યો હોય, ત્યાં પછી અવગુણને રહેવાની જગ્યા નથી. તેથી જ્યાં દેખે ત્યાં શ્રીગુરુની કૃપા દેખે છે. જેમના ઉપકારથી પોતાના સ્વરૂપની સંભાળ કેમ કરવી તે રીત સમજાણી. તેથી પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. પ્રછંદે શાસ્ત્ર વાંચવા બેસે તો શંકા થયા જ કરે, ક્યાંક ને ક્યાંક તો કેવી રીતે ઉકેલ જોઈએ. શાસ્ત્ર થી જો આત્મજ્ઞાન થતું હોય તો પોતે પાનામાં પણ મોક્ષ થઈ ગયો હોય, શાસ્ત્ર ના પાનામાં મોક્ષ થઈ ગયો પોતે પાનામાં મોક્ષ થઈ ગયો આમાં શાસ્ત્ર જ્ઞાન છે. શ્રી ગુરુ વિના માત્ર શાસ્ત્રથી જો આત્મજ્ઞાન થતું હોય તો તે પાનાનો એમ કીધું. તે પોતાનો કેવી રીતે આવે, પોતાનામાં તે તો આવે ને, તે પોતાનો એમ
પોતાનો
તો તે પોતાનો એમ તો ને તે બે શકો તો તે પોતાનો મોક્ષ હોય. શાસ્ત્ર ઉપકારી ક્યારે કે પોતામાં સુપાત્ર દશા પ્રગટે ત્યારે. પાત્ર જીવને શાસ્ત્ર ઉપકારી છે, પાત્રતા થવા માટે શાસ્ત્ર ઉપકારી છે, પણ જ્ઞાન પ્રાપ્તિ માટે તો પ્રત્યક્ષ સજીવન બુદ્ધિ જોઈએ. પણ તેથી પ્રથમ શાસ્ત્ર ન વાંચવા એમ કહેવું નથી. અહીં તો કહેવું છે કે રાગ દ્વેષ અજ્ઞાન તૂટ્યા વિના વિતરાગતાની સંધિ કેમ મળે, કઈ અપેક્ષા, ક્યાં હેતુ, કયા આશયથી શાસ્ત્રમાં ન્યાય છે તે પ્રત્યક્ષ સદગુરુ વિના સમજી શકાય નહીં. પોતાના સ્વછંદે જેમ તેમ નિર્ધાર કરીને બેસી જાય એમ અભિપ્રાય બાંધી લઈએ, રોકાઈ જાય તો તેનો ઈચ્છા મતિ વિપર્યાસ ઊભો છે અને નિર્ધાર કરે, નિર્ણય કરે તે વિપરીત નિર્ણય કરે, એમાં હિતના બદલે હિત થાય માટે સત્સમાગમ અને ગુરુગમની જરૂરિયાત કહી છે. જીવ એક અખંડ સંપૂર્ણ ગ્રેડ હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. એક એક દેહમાં રહેલો આત્મા સ્વતંત્ર પૂર્ણ જ્ઞાની છે. પરના નિમિત્તે વર્તમાન અવસ્થામાં જે ઉપાધિ છે તે આ જાતના પુરુષાર્થથી ટાળી શકાય છે, વિશ્વાસ પુરુષાર્થથી ટાળી શકાય છે. પરના નિમિત્તે એટલે કર્મના ઉદયના નિમિત્તે જે ઉપાધિ ભાવ છે તે નિરુપાધિક તત્વના આશ્રયે આ રીતે ટાળી શકાય છે એમ પોતાનું પૂર્ણ સામર્થ્ય ગુરુ આજ્ઞા વડે સમજવાથી પોતાનું બહેડ સુખ પોતાને સ્વાધીન છે એમ એક અંશે જાણ્યું તે પૂરું કર્યા વિના નહીં રહે. એક અંશે જાણ્યું એ પૂર્ણતા એ પહોંચ્યા વિના નહીં રહે. તો જે જ પૂર્ણતા બાંધીને બેઠો છે તે અંશમાં અટકવાનો નથી. પણ જેને પુરુષાર્થ કરી જાણ્યો છે તેને ખબર પડે કે એની મોંઘપ કેટલી છે. પુરુષાર્થ કર્યો હોય એને ખબર પડે કે પુરુષાર્થ કેમ થાય, પુરુષાર્થ ન કર્યો હોય એને શું ખબર પડે પુરુષાર્થ કેમ થાય, અને એને સાચો મહિમા આવે પુરુષાર્થ ધર્માત્માનો. મહામૂલ્ય સત્પુરુષના ચરણ રજ સેવા વિના સમજાય નહીં. મહામૂલ્ય એવા સત્પુરુષના ચરણ રજ સેવા વિના એ સમજાય નહીં, પણ એ વિના વાંચતા ઊંધું કલ્પાઈ જાય છે. એના વિના દુર્ગમ વિના વાંચતા ઊંધી કલ્પના થઈ જાય છે. સ્વચ્છંદ અને પ્રતિબંધ રાખે આત્મજ્ઞાન સમજાય નહીં. યથાર્થ પાત્રતા વડે સરળચિત થઈને જે ગુરુના શરણને સેવે છે તેને મૂંઝવણ બધી છૂટી જાય છે. શિષ્ય પ્રશ્ન કરે કે ગુરુ વૃત્તિ બહુ દોડે છે. શિષ્ય પ્રશ્ન કરે કે એ ગુરુ મારી વૃત્તિ બહુ દોડે છે. ઉત્તર આપે કે પરના નિમિત્તનો એ ઉપાધિ ભાવ છે તેમાં નરા છું, આત્માનો કોઈ સ્વભાવ નથી. માટે આત્માનો સ્વભાવ જાણવો તે જાણે ઉપાધિ ભાવ કરે છે. નિરુપાધિક સ્વભાવને ઓળખાણ થયે એનું જ્ઞાન થયે ઉપાધિ ભાવ કરે છે. કેમ કે એ ઉપાધિ ભાવ મારો નથી એમ જાણે છે એટલે કરે છે. નહીતર સંસારમાં પોતાની ઉપાધિ પોતાને ઘણી છે એમ બધા અનુભવ કરે છે. મારે તો ઉપાધિ ઘણી, અનેક જાતની મારે ઉપાધિ છે, આ ઉપાધિ તે ઉપાધિ પ્રાણી ઉપાધિ. એવી રીતે પોતાના ઉપાધિ ભાવ સાથે એકત્ર કરે છે. મનડું કિમહીન બાજે હો કુંઠો જીન એમ આનંદ ભંગી કહે છે ભગવાન. શાંતિનાથ કુંઠોનાથ સત્તરમાં કુંઠોનાથ થયા, સોળમાં શાંતિનાથ, સત્તરમાં કુંઠોનાથ ભગવાનને ભક્તિ કરતા આનંદ ભંગી કહે છે કે મારું મનડું આત્મામાં ભાસતો નથી, કેમે કરીને આત્મામાં ચોંટતો નથી મારું મન, એવું મારું મન ભેમા કરે છે. ભગવાનને અરજ કરે છે કે મારું મન બાજે મારા આત્મામાં એવી કંઈક કૃપા કરો, એવી ભક્તિ કરે છે. તેનો અર્થ એ છે કે એ મનડું સ્વચ્છંદી છે, પણ હવે મેં એને જાણી લીધું છે. એની વૃત્તિ આવે છે તે ખરવા માટે આવે છે. હવે એમાં મને રાગની ચિકાશ નથી. આત્માને તે હવે બાધા કરનાર નથી. પણ જેને વસ્તુ સ્થિતિની ખબર નથી તે પ્રકૃતિના ઉદયની વિચિત્રતા દેખીને શોભ પામે છે અને ખડબડા અંદરમાં થાય ત્યાં એ મૂંઝાઈ જાય છે. મૂંઝાય છે અંદર ને અંદર મૂંઝાય છે, રસ્તો નીકળતો નથી. નાતા પ્રકૃતિના લોળ દેખાય પણ તેને શોભ એ જ જાણે છે. નાતા છે એ પ્રકૃતિના લોડ દેખાય કે પ્રકૃતિના ઉછાળા આવે ઉદયમાં વિપાક આવે પણ તેને ક્ષોભ રહી જ જાણે છે. સ્વરૂપમાં ધીરો થઈને અંદરમાં જુએ તો જે પૂર્વકર્મ સત્તામાં પડ્યા છે તે પૂર્વની ભૂલનું ફળ છે, તે ફળ વર્તમાનમાં આવે છે એમ તે જાણે તેથી તેમાં જ્ઞાતા અટકે નહીં. પણ અજ્ઞાની પારકા દોષમાં જાણે હાલો જતો જતો હોય, પ્રકૃતિના કાર્ય સાથે લોઢાઈ જતો હોય એમ કશાય પ્રકૃતિનો ઉદય દેખીને તે મય રાગરૂપ થઈ પરમાં એકાકાર થઈ જાય છે અને માને છે કે હું કરું છું એમ પર વસ્તુમાં મારા પણ પ્રકૃતિના ઉદયના લોઢ સાથે જોડાય છે. લોઢ એટલે પ્રવાહ, પૂર આવે જોરથી એને લોઢ કહે છે. તેથી તે ગમે તેટલા શાસ્ત્રો વાંચે પણ શાસ્ત્રના સૂક્ષ્મ ન્યાય શ્રી ગુરુના ચરણ સેવા વિના ભલે ને ગમે એટલું માટે પણ જ્ઞાની ગુરુના પ્રત્યક્ષ સમાગમ અને ચરણ ઉપાસના વિના કદી પણ એને સમજાતો નથી. એક પત્રમાં બહુ મથાળું બાંધ્યું છે કે પરમાત્માના ધ્યાનથી પરમાત્મા થવાય છે. પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે. પણ એવું જે પરમાત્માનું ધ્યાવન છે એ શ્રી ગુરુના ચરણ કમળની ઉપાસના સિવાય થતું નથી. આ નિર્ગ્રંથ પ્રવચનનો રહસ્ય છે એમ કરી મથાળું બાંધ્યું છે. આ નિર્ગ્રંથ પ્રવચન છે એટલું શ્રી ગુરુનું મહત્વ ઠામ ઠામ શાસ્ત્રને પણ અંદર સ્થાપેલું છે. પણ જે ગુરુ આજ્ઞાથી સમજ્યો અને સ્વરૂપની એટલી પોતાના શુદ્ધ આત્માને સંભાળ રાખતા શીખ્યો, તેમાં સ્થિર થયો. ત્યાં પછી શુભ શુભ પ્રકૃતિ કે કોઈ પણ સંયોગનો સંભાર છે કે ચૈતન્ય વસ્તુમાં ક્ષોભ પમાડી શકે, પછી એને પ્રકૃતિ જોર કરી શકતી નથી, અથવા પ્રકૃતિ જોર કરે તો પણ એના પગ પાછા પડે છે. સ્થિતિ આવે, પ્રકૃતિ તો જળ મર્દા છે, હું જાગતો ચૈતન્ય છું એમ તે જાણે છે. શાસ્ત્રના પાના તે સમાધાન કરાવે, શાસ્ત્રના પાના એ સમાધાન કરાવે, પણ પ્રત્યક્ષ ભ્રાંતિના છેદક શ્રી ગુરુનો સમાગમ પરમ ઉપકારી છે. લાયક જીવને સદગુરુનો પરમ ઉપકાર થાય છે. બાકી સમજ્યા વિના ઉપકાર થો, પોતાની પાત્રતાથી સમજે ત્યારે ઉપકાર પોતે ગાય, ઉપકાર થયો એમ કે, પણ સમજ્યા વિના ઉપકાર થો અને સમજે જીન સ્વરૂપ એ આગળ ઉપર છે. ન સમજાય એમ કે છે, કોઈ ન સમજાય. શબ્દ શબ્દ લીધું નહીં, ટેપમાં તો કાંઈ ચુકાય જ નહીં, તો ને એ જ આવે. વિડીયોમાં તો બોલતા દેખાય, દેખાય અને સંભળાય બે, તો પણ ન સમજાય. ન સમજાય પણ તેની તો શોધ નહોતી, અત્યારે તો હવે ટેપ રેકોર્ડર થઈ ગયા અને વિડીયો થઈ ગયા. અમારાથી જ્ઞાન થાય કે ન થાય, બીજાને અમારાથી જ્ઞાન થાય કે ન થાય, જે ગુરુએ કીધું એ જ અમે ત્યાં આપીએ છીએ, ગુરુનો જ માર્ગ બધો વેચીએ છીએ. કેમ કે જે તમને નથી થયું એને ખબરનો ક્યાં પ્રશ્ન છે? તો આમાં હોય તો અવાડામાં આવે, તો ધારણા છે ખાલી, જે વાત સાંભળે એની ધારણા છે, એ પણ પોતાની યોગ્યતા પ્રમાણે, એટલી ઓછી વૃત્તિ તો પોતાની યોગ્યતા પ્રમાણે. આપણા પ્રાણભાઈ પ્રશ્ન છે, પંડિત તો આખું પાછું બોલી જાય, પણ ટેપ રેકોર્ડરમાં તો ગુરુદેવ પોતે જ બોલતા હોય એવું સંભળાય. એક નીચેને બે તો ગુરુદેવની પાસે જ બેઠા હોય એવું લાગે, તો એનાથી તો દેશના લબ્ધિ મળે કે ન મળે, ઉપદેશને લાભ થાય કે ન થાય, દેશના લબ્ધિ એટલો ઉપદેશનો લાભ ન થાય. હવે બીજો પ્રશ્ન, કેમ કે ત્યાં ચેષ્ટા નથી દેખાતી, ટેપ રેકોર્ડરમાં ગુરુદેવ દેખાતા નથી, પણ વિડીયોમાં તો ગુરુદેવને વિશેષતા દેખાય, બોલતા હોય એવું તો નજર સામે દેખાય. એ નિમિત્ત પડે કે ન પડે દેશના લબ્ધિમાં, તો કઈ ન પડે. કાગળ ઉપર ચિત્રેલો દીવો બીજા દીવાને પ્રગટાવી શકે
નહીં.
કાગળ ઉપર કેવો જ કલર કર્યો હોય એવો જ દીવો સર દેખાય, જાણે હાથો દીવો હોય એવું દેખાય. બીજો દીવો એનાથી પ્રગટે પ્રકાશ પડતો નથી. ચિત્રેલા દીવાથી ભલે બરાબર એવો કેસરી રંગ પીરો હોય, પણ એ પ્રકાશ નથી આપતો, કાગળ ઉપર નો દીવો પ્રકાશ ન આપે એમ કે શાસ્ત્ર છે. કાગળ ઉપર પ્રત્યક્ષ જ્ઞાની પરમાત્મા, પરમાત્મા પરમાત્મા એ પરમાત્મા પ્રત્યક્ષ પરમાત્મા હત. જેવું નિમિત્ત પરમાત્મામાં છે, જેવું નિર્ગ્રંથ ગુરુમાં નિમિત્ત, જેવું સત્પુરુષમાં નિમિત્ત, ત્રણ સજીવન મૂર્તિ છે. નિમિત્તની અપેક્ષા એક સરખા છે, પોતપોતાના ઉપાદાનની અપેક્ષા એક સરખા નથી, પણ આ જીવના નિમિત્તની અપેક્ષા એ એક સરખા છે. એમના ઉપાદાનની અપેક્ષા એમની ડિગ્રી જુદી જુદી છે, એક ચોથા ગુણ સ્થાને, એક છઠ્ઠા સાતમાં, એક તેરમાં, પણ આ જેના નિમિત્તની અપેક્ષા એ ત્રણેય ડિગ્રી થઈ શકે. આમ ગણિત જુદી જાત છે. ત્રણેય યોગ એકત્રથી વર્તે આજ્ઞાધાર, રાગાદી તથા મન વચન કાયાના યોગથી આત્મા જુદો છે. ત્રણે યોગ એટલે મન વચન ને કાયા પર છે. એમ સદગુરુની આજ્ઞા ભારતો વર્તે તે શ્રી ગુરુનો પરમ ઉપકાર સ્વીકારે છે. અને સદગુરુએ જે જીન પર એટલે આત્માનું પૂર્ણ વિતરાગ પદ સમજાયું છે તેવો હું છું એમ ખાતરી થતા સદગુરુની પ્રતીતિ તે સુખની સામગ્રીનું હેતુ છે એમ પરમ ઉપકારી પણ શ્રી ગુરુને વિશે સ્થાપન કરી પોતાના ઉઘડેલા આત્મગુણની અધિક ઉજ્જવળતા આત્માથી જીવ કરે છે. આ લોકોત્તર વિનયનો એવો પ્રભાવ છે કે સત્પુરુષનો શિષ્ય સંસારથી ડરતો પછી એને સંસારનો ભય નથી. મારો સંસાર ગયો એની ખાતરી થાય છે કે મારો સંસાર હવે યથાર્થ ન્યાય બળથી પોતાની પૂર્ણ પ્રભુતાનું માન તેને વર્તે છે. પૂર્ણપણે ગુણ નથી ઉઘડ્યા તેથી પોતે અનંત જ્ઞાનીનો વિનય કરે છે. પૂર્ણપણે ગુણ નથી ઉઘડ્યા તેથી પોતે અનંત જ્ઞાનીનો વિનય કરે છે. એક ગુરુનો વિનય કરે છે એમાં અનંત જ્ઞાનીનો વિનય કરે છે. તે અનંત જ્ઞાનને જાણીને સમજીને સાચાનું બહુમાન કરે છે તેને ભવની શંકા આ પાત્રતાનું લક્ષણ છે. ભવની શંકા પાત્ર જીવને હતી નથી. જ્યાં શંકા નથી ત્યાં ભય પણ નથી. એમ એવું લોકોને વિચાર થાય કે જગતમાં ઘણા મત અને પંથ છે તે કયા પ્રકારના હશે. કોઈ આમ કહે છે ને કોઈ આમ કહે છે, સાચું શું હશે? બધાય રસ્તા છે ને બધાય માર્ગ સરવાળે, બધાય માર્ગે સરવાળે મોક્ષ જવાય. કેમ કે બધાને શુભ ઈચ્છા છે, મોક્ષની ઈચ્છા છે. આસ્તિક દર્શનવાળાની બધાની ઈચ્છા સરવાળે પાર પડશે. માટે આપણે કોઈ મત પક્ષનો આગ્રહ ન કરવો. ગમે તેવો આત્મા હોય બધાનું લક્ષ આત્માનું છે ને. આવું માનનારાને હવે આ 37મી ગાથા કહે છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. બીજો પંથ નથી, ઘણા પંથ તો નથી પણ બીજો પંથ નથી. એક જ્ઞાનમાં જેમ બે તરવાર ન હોય એમ જગતમાં બીજો જૈન નથી એમ કહે છે. જૈનમાં બીજો જૈન નથી ને જૈન સિવાયનો બીજો જૈન જૈનની બરાબરીમાં કોઈ નથી એવો પંથ છે એમ કહે છે. એવો માર્ગ છે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર મન તે પરમાર્થની અંદર પ્રેરે એ વ્યવહારને સંમત કરવામાં આવે છે. બાલાભાઈ અર્થ કયા છે એ આ પ્રમાણે છે. ત્રણેય કાળને વિશે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ અને જેથી તે માર્ગ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ. એ સિવાયનો બીજો વ્યવહાર માન્ય રાખવો જોઈએ નહીં. વ્યવહાર તરીકે વ્યવહારને માનવો એ મોક્ષને પ્રાપ્ત કરાવે એવો વ્યવહાર હોય તે જ વ્યવહારને વ્યવહાર તરીકે માનવો, બીજાને વ્યવહાર તરીકે માનવો નહીં. વ્યવહાર આભાસમાં જાય છે. ગમે તેવા કોઈ ગુરુ ગમે તે વ્યવહાર બતાવે તેનાથી મોક્ષ થઈ જશે એ માન્યતા ખોટી છે એમ અહીં બતાવે છે. તો ગમે તેવા અમારા પંથના ગુરુ છે ને એ કહે છે તમે આમ કરો તમે આમ કરો જે વ્યવહાર બતાવે એ કરીએ અને આત્માનું કલ્યાણ થઈ જાય એ માન્યતા ખોટી છે. આત્માનો માર્ગ અતિન્દ્રિય લોકોત્તર માર્ગ છે. ભાવનગર ગમે તે રસ્તે ગમે તે સાધનથી જઈ શકાય તેમ લોકોમાં કહેવાય. પણ ભાવનગર જે દિશામાં છે તે વિધિના સાધન અવશ્ય જોઈએ. તે દિશા માર્ગનું જ્ઞાન જોઈએ. તે ન જાણે અને વિરુદ્ધ દિશામાં જાય અને ભાવનગર જાઉં છું માને સંગઠ બેઠા વાત કરે છે ને તો જે ગામ ધાર્યું છે ત્યાં નહીં પહોંચાય એમ અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતાનું લક્ષ્ય વિધિ નિષેધ સહિત જાણ્યા વિના. વિધિ એટલી ન લીધી જોયું, વિધિ નિષેધ સહિત જાણ્યા વિના. કેમ કે નિષેધ જે કરવાનો છે ભાવમાં પોતે ઊભો છે એટલે જાણ્યા વિના આ લોકોત્તર માર્ગ કેમ પમાશે કે કોઈ રીતે નહીં પમાય એમ કેમ છે. એ લોકો એવા દ્રષ્ટાંત આપે છે. રસ્તો જુદી જુદી યોગ્યતામાં જીવો ઉભા છે, પણ દિશા તો અંતર્મુખની છે, એક જ પ્રકારની છે, એમાં બે પ્રકારનું સાધન. માટે વર્તમાન જ્ઞાન દશાનો પુરુષાર્થ જે પુરુષને પ્રાપ્ત છે તેના સંગ વડે આત્મધર્મ કમાય. સર્વજ્ઞ વિતરાગનો અવરોધ આત્મધર્મ શ્યાદવાદ સ્વરૂપ માર્ગ છે, તે એક જ મોક્ષ માર્ગ છે. તે પરમાર્થનો પંથ ત્રણેય કાળે એક જ છે. રાગ દ્વેષને અજ્ઞાન રહિત કેમ થવાય એ જાણવાનો અપૂર્વ મોક્ષ માર્ગ જ્યાં ત્યાં નથી કે ચટણી પકડી લઈએ, ગમે ત્યાં એ માર્ગ પડ્યો નથી કે ગમે ત્યાંથી એનો પત્તો લાગી જાય કે પકડાઈ જાય. વર્તમાનમાં તેની પ્રાય દુર્લભતા છે, અત્યારે તો એની ઘણી દુર્લભતા છે. એ માર્ગ પ્રાપ્ત ધર્માત્માઓની અછત ઘણી છે. અબજમાં એકનો એવરેજ નથી આવતો, છ અબજની વસ્તીમાં છ જણનો એવરેજ આવવો મુશ્કેલ છે. કરોડમાં તો ક્યાં વાત કરી. આગળ આવશે કથા કે જાતિ વિષનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય અનેકાંત દ્રષ્ટિથી ન્યાયથી વિરોધ ટાળીને વિતરાગ પ્રભુએ કહ્યો તે માર્ગ જે સમજે તેને જ મોક્ષ માર્ગ છે. અને એ સમજનાર ગમે તે જાતિ જાતિ વિષમાં હોય એનો કાંઈ વાંધો નથી, વિષ્ણુ વાંધો નથી. એમ કહે છે માર્ગ પ્રાપ્ત કરવામાં વિષ્ણુ વાંધો નથી, આ વિષમાં પીડ્યા છે માટે એને જ્ઞાન ન થાય એવું નથી. સમજે એને જ્ઞાન
થાય,
હા તેને જ ન થાય બીજાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો. પણ લોકો એમ માને કે ગમે તે વેશમત હોય પણ આત્માનારાયણ ધર્મ થશે, આપણે આપણી કલ્પના મુજબ ફરશે, પણ તે ખોટું છે. એટલે મતનો આગ્રહ રાખે અને આપણને થઈ જશે એમ એનો અર્થ એ તો એનો મતનો આગ્રહ તો છૂટી ગયો હોય છે. એ સ્પષ્ટતા કરે છે ગુરુજી પોતાના વિશે વાત કરે છે કે એવી ભૂમિકામાં પોતાના સંપ્રદાયના મતનો આગ્રહ અંદરથી છૂટી ગયો હોય છે, અંદરથી એમ ખ્યાલ આવી ગયો હોય છે કે આ બરાબર નથી. અને જે કાંઈ વિતરાગ માર્ગના સાધકોએ જ્ઞાનીઓએ ગુરુએ જે કહ્યું છે એ બરાબર છે એમ મત અંદરથી ફરી ગયો હોય છે, વેશ ન કર્યો હોય પણ એમ કહ્યું. શુદ્ધ ભાવના જાતિ અનુભવ વિના જળ ભાવના નિમિત્તે જળ ફળશે. શુદ્ધ ભાવના જાતિ અનુભવ વિના એટલે પોતાના શુદ્ધ સ્વરૂપના જાતિ અનુભવ વિના જળ ભાવના નિમિત્તે તો જળ ફળશે. ચૈતન્યની ભાવનાથી ચૈતન્ય ફળશે, જળની ભાવનાથી
જળ ફળશે.
માટે સર્વજ્ઞ વિતરાગ શ્રી જીનદેવે કહેલો લોકોત્તર માર્ગ સમજે જ અંતરથી છૂટવાનો ભાવ અથવા ભણકાર
આવશે.
મોક્ષનો માર્ગ તો આત્મામાં છે, તે પણ યથાર્થ સત્પુરુષના આશ્રયથી પ્રાપ્ત થાય છે એને સમજાય છે. આમ કહેવાય છે મોક્ષનો માર્ગ ભલે આત્મામાં છે પણ યથાર્થ સત્પુરુષ વિના આત્મજ્ઞાની પુરુષ વિના એ માર્ગ સમજાતો. પણ લોકો પરભાવથી ધર્મ માને છે એટલે કે અનાશક્તિથી કાંઈ દયા સેવા આદિ કરીએ તો આપણો ધર્મ છે એમ. એનો અર્થ એમ થયો કે રાગથી ને પરભાવથી ને વિપરીત ધર્મથી અકશાય અરાગી આત્મધર્મ ઉઘડે, પણ વિકારથી અવિકારી તત્વો ઉઘડે નહીં. રાગ તો વિકારી ભાવ છે, ગમે તે પ્રકારનો રાગ હોય રાગથી વિતરાગી ભાવની ઉત્પત્તિ થતી. લોકોને સાચી માન્યતા રાખવા અને પુણ્ય આદિ શુભ રાગ ત્યાગવા કહીએ તો ભડકે છે. સાચી માન્યતા રાખવા માટે પુણ્યના અને શુભ રાગને ત્યાગવા કહીએ તો ભડકે છે કે અરે અમારું કાર્ય કાંઈ કામનું, અમારું કર્યું કાંઈ કામનું નહીં, અત્યાર સુધી કર્યું બધું અમારું નકામું એમ થઈ જાય છે. તે કેમ છોડાય, અત્યાર સુધી કર્યું બધું એમ છોડીએ, પણ આ તો એવું થયું કે જો હું અમૃતમાં તો આવી જાઉં તો ઝેર ખસી જશે, એટલે કે હું જો શુદ્ધાત્મામાં રહીશ તો આ શુક્રિયાનું જે મલિન ભાવ છે એટલે કે અમારા કોઈ લોકો કહે છે કે અમારે કરવું શું, એમને જ્ઞાની કહે છે કે તમે જ્ઞાતા છો, તો રાગ રહિત જ્ઞાન માં ટકવું, એકલા જ્ઞાન માં ટકવું, જ્ઞાની તો કહે છે કે રાગ માં ન ટકવું પણ જ્ઞાન માં ટકવું, જ્ઞાન કરવું, બીજું કઈ તમારાથી થતું જ નથી, રમસનું પણ બીજું તમે કરી શકતા નથી, માત્ર કુજ્ઞાન રાગવેશ રાગી ભાવ જ અથવા સુજ્ઞાન જીવથી થઈ શકે છે, કાં તો ઉલટા ભાવ કરે ને કાં તો સુલતા ભાવ કરે, ભાવ સિવાય બીજું કરી શકતો નથી. પુણ્ય તો જ્ઞાનીને પણ સહેજે બંધાઈ જાય છે, પુણ્ય છે એ તો જ્ઞાનીને પણ સહેજે બંધાઈ જાય છે. જે પુણ્ય અજ્ઞાની બાંધે છે તેના કરતા જુદી જાતનું અને અનંત ગણું અધિક હોય છે. જ્ઞાનીને પણ સહેજે પુણ્ય બંધાવે તો અજ્ઞાની અને જ્ઞાનીના પુણ્યની ક્વોલિટીનો જ ફેર છે. બે ભક્તિ કરે પણ એકને પરમાણુ બંધાય બીજાને બંધાય એની ક્વોલિટીનો ફેર છે. યુગાનું જો બહારની ક્રિયા થઈ જાય એથી કાંઈ તે ક્રિયા કોઈ જીવની કરી થઈ નથી, મન વચન કાયમની ક્રિયા થાય એ જીવે કરી થઈ નથી. જે દાનાદિની બાહ્ય ક્રિયા થવાની છે તે અટકવાની નથી, જે બહારની ક્રિયા થવાની છે એ કાંઈ મટવાની નથી. ચૈતન્ય જ્ઞાતા તો એ બાહ્ય ક્રિયાનો અકર્તા છે, દેહાદિની ક્રિયા થાય તેને જાણે છે. જ્ઞાની પુણ્ય અને પુણ્યના પરિણામને પોતાના માનતા નથી, ક્યારે પણ પુણ્યના ફળને કે પુણ્યના પરિણામને પોતાના માનતા નથી. ઉદય કર્મનું ફળ જાણે, શુભરાગ દયાના પરિણામ થઈ જાય તેને જ્ઞાની તેને જ્ઞાનીને સ્વામીપણું નથી. આ મેં કર્યા હું એનો કરતા એમ ધણી થઈને કરતા નથી, એટલે કે તેમાં મારાપણું નથી. શુભરાગને પોતાનો સ્વભાવ માન્યો નથી તેથી તેમાં કરતાપણું નથી, અથવા એનાથી ભિન્ન પરિણામે છે. એ પરભાવ છે, જળભાવ છે, સર્વથા એ છે, છતાં જ્ઞાની ધર્માત્મા જ્યાં લગી નીચલી ભૂમિકામાં છે ત્યાં લગી સમ્યક અભિપ્રાય સહિત, શું આ ખાસ વાત છે, સમ્યક અભિપ્રાય સહિત અરાગી તત્વ દ્રષ્ટિના ભાનમાં પોતાનું અરાગી તત્વ છે એના દ્રષ્ટિમાં ઉભા રહીને અથવા સ્વરૂપના ભાનમાં ઉભા રહીને દયાદાન આદિ શુભ યોગ તેને થઈ જાય છે, કરતા થઈને નહીં પણ તેને સહેજે સહેજે થઈ જાય છે તેને જાણે છે, કરવા નથી પણ થઈ જાય છે એ થઈ જાય તેને જાણે છે કે આવો ભાવ થઈ ગયો, એથી કોઈ મારા એનાથી લાભ નથી, એને એ મારો સ્વરૂપ નથી, મારો એ સ્વભાવ નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એ કહ્યું તેમ પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ પણ જોઈએ, એ ત્રણ કાળનો નિયમ છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની પ્રાપ્તિ જોઈએ એ ત્રણેય કાળનો નિયમ છે, વૈષ્ણવનો નિયમ છે. એટલે ત્રણેય કાળમાં આત્મધર્મનો માર્ગ એક જ હોય, એમાં બે બીજી રીતે કાંઈ કામ આવે નહીં. પરમ પદાર્થ એવો આત્મા સુખદશા પામવાનો લોકોત્તર માર્ગ એક જ હોય, પણ લોકોને તેમાં ઘણી મૂંઝવણ લાગે છે, તાજા રસ્તા હોય તો ગમે તે રસ્તો પકડી લઈએ, એવું છે. સૌને પોતાનું ગોષ્ઠું કરવું છે, ધર્મના ક્ષેત્રમાં આ એક પરિસ્થિતિ ઊભી થાય છે કે આત્મકલ્યાણ કરવું છે એવી ઈચ્છા અને ભાવના લઈને આ ક્ષેત્રની પ્રવૃત્તિમાં માણસ પ્રવેશ કરે છે, પ્રવૃત્તિ ક્ષેત્રમાં. પછી જેને જેને રુચિ હોય એ કરવા માંડી જાય, ધનનો બળિયો હોય દાન દેવામાં લાગે, માને કે ચાલો આમ કરતા કરતા, તનનો બળિયો હોય તો ઉપવાસ ને તપશ્ચર્યાને ક્રિયા કરવામાં, મનનો એટલે મગજનો બળિયો હોય વિચાર શક્તિનો બળિયો હોય એટલે શાસ્ત્રમાં દોડે, પોતાને રીતે પોતાને ફાવે જોઈએ. જ્ઞાનીએ શું કહ્યું છે ને એની આજ્ઞા શું છે એ કેવી રીતે ચાલવું, જ્ઞાનીની આજ્ઞા એ એની તપાસ ન કરે, પોતાની રીતે તે કરે છે. સૌને પોતાનું ગોઠતું કરવું છે તેમાં મતાર્થ અને માનાર્થ આધાર આવે છે, પોતે અભિપ્રાય નક્કી કરી લીધો હોય, જજમેન્ટ પોતે બાંધી લીધો હોય છે, નિર્ણય પોતે કરી દે, નિર્ધાર કરી દે આમ કરાય આમ ન કરાય, મતાર્થ છે એ યાદ આવે છે, છતાં માને કે અમે ધર્મ આનંદ કહે છે કે ઘાતી ડુંગર આડા અતિ ઘણા તુજ દર્શન જગન્નાથ દીઠાઈ કરી માર્ગ સંસરું સેવું કોઈ ન સાથ. ઘાતી ડુંગર આડા અતિ ઘણા, ઘાતી કર્મના મોટા ડુંગરા ખડકા છે, ઘણા ડુંગરા છે. આરામ દર્શન કરવા આડે ડુંગરા પડ્યા છે. ઘાતી કર્મના હે જગતના નાથ, આમ બારમાં નિમિત્ત તરીકે ભગવાનને જે છે અંદરમાં પોતાનું સ્વરૂપ છે. જીઠાઈ કરી મારે સંસરું, જીઠાઈ મારી મતિ પ્રમાણે મારી રુચિ પ્રમાણે હઠ કરીને, જીઠાઈ એટલે હઠ કરીને મારી રીતે હું ચાલું છું. કોઈ સારું સગો સાથમાં નથી, સારો આત્માથી અથવા કોઈ શ્રી ગુરુ જોઈએ એ મારી સાથે નથી. આવે મારી બહુ પામર દશા છે, આનંદ જાય છે, મારી આવી બહુ જગતમાં અનેક સ્વચ્છંદ મત કલ્પનાના ઘાતી ડુંગરાના આગ્રહ, ઘાતી ડુંગરાના આગ્રહ એટલે પોતાની કલ્પનાના આગ્રહ એ ઘાતીના ડુંગરા છે. પોતાના સ્વચ્છંદ નો આગ્રહ એ બધો કલ્પનારૂપી ઘાતી ડુંગરાનો આગ્રહ છે. એ બધા ઘણા આગ્રહ આડા આવે છે, છતાં હું મારા આત્મબળથી લોકમતની જીઠાઈ કરીને લોકોત્તર માર્ગે જાઉં છું. હામો પડીને લોકોના મતની હામો પડીને આ મત જીઠાઈ કરીને તો બળવો કરીને લોકોને માનવું એમ માને, લોકોને જાણવું એમ જાણે, અભિપ્રાય જે એવું લોકોને કરવો એ કરે. હું મારા રસ્તે સત્યના રસ્તે ચાલ્યો જઈશ, હું લોકોને વાહી ચાલીશ એમ લોકોત્તર માર્ગે જાઉં છું. પણ સાથે કોઈ અનુભવી ગમ્યો નથી. પરમાર્થમાં કોઈના આધારથી પુરુષાર્થ થતો નથી, પુરુષાર્થ તો પોતાને કરવાનો હોય છે. જગતના લોકો મને ગમે તે કહે, હું તો લૌકિક માર્ગની જીઠાઈ કરું છું, કેમ કે લોકોત્તર માર્ગ જ સાચો છે. આત્મા અતિન્દ્રિય ચિદાનંદ જ્ઞાયક જ છે, એમાં પરનું કરવું ને પરનો આધાર હોય એવું છે જ નહીં. ચૈતન્યની જાતિ એક છે, પણ સંખ્યાએ અનંત જીવાત્મા છે. કે પોતાનો પુરુષાર્થ કરવા પોતે સ્વતંત્ર છે, કોઈને પુરુષાર્થ પર આશ્રિત નથી હોતો, કોઈનો પુરુષાર્થ પરને આશ્રય નથી. સાધકમાં જે આત્મગુણ પ્રગટ્યો છે તે પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞા ઓળખવાથી પ્રગટ્યો છે, તેથી પ્રત્યક્ષ સદગુરુ વડે પ્રાપ્તિ કરે છે. દિશા સૂચન છે એ શ્રી ગુરુનું છે, ચાલવું પોતાને છે, ચાલવાનો પુરુષાર્થ પોતાનો છે, દિશા દેખાડનાર શ્રી ગુરુ છે, પ્રત્યક્ષ સદગુરુ છે. તેમાં એમ આશય છે કે જે વચનો એ જ્ઞાની કહે છે એ જ ન્યાયયુક્ત વાક્યો બધા જ્ઞાની કહે છે. ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક મત હોય, 2000 વર્ષ પહેલા કુંકુંદાચાર્ય થયા કે 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય થયા કે અત્યારે કોઈ જ્ઞાની થાય 25-50 વર્ષ, બધાનો એક અભિપ્રાય હોય છે. એનું કારણ એ છે કે એક જાતિનો પદાર્થ એવો જે પોતાનો આત્મા, એક જાતિનો પદાર્થ, એક જાતિનો પદાર્થ બધાનો અનુભવમાં આવ્યો છે. પછી કેવી રીતે બીજી વાત કરે, અનુભવ પણ એક રીતે થયો છે, અનુભવનો વિષય પણ એક જ જાતનો છે, માટે કોઈનો મત ફરકો નથી. પરમાર્થભૂત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વડે જ મોક્ષ માર્ગ છે. ત્રણેય કાળે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ, એમાં ત્રણ કાળમાં બીજો ફેર પડતો નથી. આત્મા દ્રષ્ટા છે તે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરે નહીં, આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાન સિવાય બીજું કરે નહીં. અકસાય ભાવ રાગી તત્વ તે જીવનું સ્વરૂપ છે. કોઈ એમ કહે કે અમે શુભ ભાવે અને ક્રિયાકાંડ વડે આત્માને પામશું, શુભ પરિણામ એ જ અકસાય ભાવ છે અને અરાગ છે, તો તેણે સત્યને જાણ્યું નથી, અથવા એને વિતરાગતાને જાણ્યું નથી, વિતરાગ સ્વરૂપને જાણ્યું નથી. રાગને જે ધર્મ માને છે, રાગને ઉપાસે છે, એ વિતરાગતાને ઉપાસી શકતો નથી, વિરુદ્ધ છે. સાચા દેવગુરુ ધર્મની મનમાં ધારેલી શ્રદ્ધા પણ કોઈ બંધનું કારણ છે. વિતરાગ દેવ શ્રવણ તીર્થંકર એમના ગુરુ, એમનો ધર્મ, એમની જે ધારેલી શ્રદ્ધા, એટલે શ્રદ્ધા સંબંધિત રાગ, એ પણ પુણ્યબંધનું કારણ છે. શુભ રાગ હોવાથી પુણ્યબંધનું એ કારણ છે. શુભ કર્મી પણ જીવે અનંત વાર કરી છે, પણ શું નથી જાણ્યું તે વિચારવાનું છે. અપૂર્વ શું બાકી રહી ગયું એ વિચારવાનું છે. મૂંઝવણ તો ખરી, કેમ કે એક વાર કહ્યું કે સાચા દેવગુરુ ધર્મની પ્રતિત્તે સમજી, અને એક વાર કહ્યું કે તે માત્ર પુણ્યબંધન કરે, પણ ભાવમાં સમજણમાં આત્રો છે. બંનેના ભાવમાં સમજણમાં આત્રો આત્રો સમ્યક અભિપ્રાય ઉપર તત્વનો આધાર છે. માટે સતત સમજવાની જરૂર છે. માત્ર દેવગુરુ શાસ્ત્રને માન્યા માટે સંકિત છે કે ધર્મ છે એમ બનતું નથી. આગળ કહ્યું હતું કે પ્રસન્ન મત આગ્રહ સુધી વર્તે સદગુરુ લક્ષ, પ્રત્યેક સદગુરુ જે કહે એના લક્ષથી વર્તે, અને પોતાનો પસંદને મત અને આગ્રહ છોડી દે. સંકિત એને ભાગનું કારણ કારણ ગણી પ્રત્યે તે સંકિતનું કારણ ગણીને એને સંકિત કહેવામાં આવ્યું છે. એવી રીતે શ્રી ગુરુની આજ્ઞામાં રહેનારને અથવા સર્વસ્વપણે આજ્ઞામાં રહેનારને, થોડીક માને થોડીક ન માને એમ નહીં, અમુક તો માનવું છું, અમુક અમુક તો પછી આપણે ખ્યાલ આવી જાય કે એમ બી પણ ભૂલ છે, અમુક માનવું છું અમુક નથી માનવું. નમવાનું માને ને એક ન માને તો એ નમવાનું માનતો નથી એમ લેવું. અરે હજાર માંથી 900 નમવાનું માને ને એક ન માને, 900 ને નમવાનું માંથી ગયો. એ આજ્ઞા રુચિ રૂપ સંકેત કીધું છે. કારણ ગણી પ્રત્યક્ષ આ પ્રત્યક્ષ સદગુરુના ચરણમાં વર્તે છે એને એનો અર્થ શું લીધો કે એને શ્રી ગુરુને જ્ઞાની તરીકે ઓળખ્યા ત્યારે જ એને સર્વાર્પણ બુદ્ધિ આવી. ઓગે ઓગે નથી ચાલતો. જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ અને એને સર્વ સર્વ સમર્પણ બુદ્ધિ આવી એટલે એને સતને ઓળખ્યું છે. જ્ઞાનીમાં જે પ્રગટેલું સત એ પ્રગટ સતને ઓળખ્યું છે, એટલે હવે અપ્રગટ સતને ઓળખશે. કેમ કે જાતે ગાથામાં લીધું ને કે જે જાણતો અરંત ને ઇન્દ્રિયનું કરી રહ્યા એનો દર્શન મોહ નાશ પામશે. કઈ શકે ત્યાં તો કઈ લીધું છે. પછી મોહ પામે લય કરે, લય કરે કઈ શકે. કેમ કે પ્રગટ સત છે. અરિયંત પરમાત્મા એ પ્રગટ સત છે, એમ શ્રી ગુરુ પણ પ્રગટ સત છે. જે પ્રગટ સતને ઓળખશે તે અપ્રગટ સત એવા અંતર સતને પોતાના સતને ઓળખશે એમ ગણીને ત્યાં અનુસંધાન લીધું છે. એટલે એમને જે શૈલીમાં એક વાત લીધી છે એનું કારણ એ છે કે એક સત્પુરુષને શોધ, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાય. એનો અર્થ શોધ, એનો અર્થ કે એ શોધીને નક્કી કર્યા કે આ સદગુરુ છે, આ પ્રગટ જ્ઞાની છે એમ નક્કી કર્યા. એટલે બધાએ કીધું ને મેં માન્યું એમ નહીં, ઘણા માને છે અને ઘણા હજારો એને સ્વીકારે છે, માટે હું એને જ્ઞાની કહું છું. મેં શોધ્યા, મારી શોધથી નક્કી છે કે જ્ઞાની, એટલે શોધ શબ્દ દીધો છે. એમાં ઓળખાણનો વિષય છે. જ્ઞાનીને ઓળખે તે ગમે કરીને જ્ઞાની એ વાત થઈ. કેમ કે એને જે બહુમાન આવે છે બીજાને ના આવે, મોક્ષ ના આવે. જેમ જ્ઞાનીના ભાવને જાણીને, જેણે જ્ઞાનીના ભાવને જાણીને અને તે જ્ઞાની વિતરાગને શું કહેવું છે તેના ભાવનું લક્ષ્ય કરેલું છે, કર્યું છે, સતને સાંભળ્યું છે, જ્ઞાનીના શ્રીમુખે આત્માની વાત સાંભળી છે, જ્ઞાનીના શ્રીમુખે આત્મા જે પ્રત્યક્ષ છે, સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે, એ સ્વસંવેદન પ્રત્યક્ષ આત્મા સાંભળ્યો છે, અને પોતાની અંતરમાં સહજ વિર્યોલ્લાસ ભાવ આવ્યો છે કે આવો છે. અંદર થી હાલ આવે છે, રાગ થી ખસીને રાગ નો અભાવ કરીને પકડ્યો છે, જ્ઞાન થી જ્ઞાન ને પકડ્યો છે. એટલે એને આ વિધિ એ આત્મા જણાય છે, એને વિધિ સમજાય છે, યોગ્યતા છે, અને અંદર થી હા આવે આવે છે. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ નો ગરે ગણે પરમ ઉપકાર ત્રણેય યોગ એકત્વ થી વર્તે આજ્ઞા. કેટલું આજ્ઞા મારી તેમની આજ્ઞા એ વર્તવાનું, એટલે કે વિતરાગી પુરુષ ની આજ્ઞા આરાધવાનું જ તેનું લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય નથી. એ પરમાર્થ છે, આશય જાળવવાનો પુરુષાર્થ કરે છે. એ પરમાર્થ તો પોતાના આત્મકલ્યાણનો જે આશય છે એ જાળવવાનો પુરુષાર્થ કરે છે. એટલે કે આત્મા પૂર્ણ કૃતકૃત્ય ચિદ્ઘન જ્ઞાતા નિર્મળ છે, પુણ્યપાપ કશાય રહિત અબંધ છે, એમ ગુરુ આજ્ઞા વિતરાગની આજ્ઞા સન્મુખ રાખીને વર્તમાન અવસ્થામાં રાગની વૃત્તિને ટાળવા રૂપ પોતાના અકશાય અસંગ તત્વની જાળવણી કરી જ્ઞાતાપણું ટકાવી રાખવાનો પુરુષાર્થ કરે છે. આમ ગુરુ આજ્ઞા પરમાર્થ ગુરુ આજ્ઞા અને સ્વીકારી દીધી. વ્યવહાર ગુરુ આજ્ઞા અને પરમાર્થ ગુરુ આજ્ઞા બંનેનો સ્વીકાર કર્યો, એટલે સર્વ સમર્પણ થઈ ગયું. એ જ અનંત જ્ઞાની ભગવંતો થઈ ગયા તેમને આજ્ઞા છે. અનંત જ્ઞાની ભગવંતોની આ એક જ આજ્ઞા છે. તે જીના જ્ઞાને ધારી રાખે તો જ રાગદ્વેષમાં ટકવું ન થાય, અને તો જ રાગદ્વેષમાં ટકવું ન થાય અને જ્ઞાનમાં ટકવું થાય, એને મોક્ષમાં થયો છે. તે જ 35 ક્ષત્રિય ગાથામાં એમને કેવું છે, આગળ જે વાત કરી છે એ જ 35 ક્ષત્રિય ગાથામાં કેવું છે. સુવિંદાન યોગદાન સૂત્રમાં કહે છે, એવમ તું સમણાય જે મિચ્છા દેખી અનારિયા, એનો અર્થ એવો છે કે ઘણા લોકો આત્માના નામે ધર્મ કરી રહ્યા છે, રાજ્યાદી છોડી મુનિ થાય છે, અમારે સંસાર જોતો નથી ને ભાવ પણ જોતો નથી એમ જ માને છે, છતાં તેની દ્રષ્ટિ ઊંધી છે, આત્માની યથાર્થ શ્રદ્ધા નથી, તેને ભાવે અનાર્ય થયા છે. એટલે ઠીક, આત્માની યથાર્થ શ્રદ્ધા નથી તેને ભાવે અનાર્ય થયા છે, જેનું અનાચારી વર્તન છે અને અભક્ષ આહાર કરે છે, રાગાદીનો અભક્ષ આહાર કરે છે, અને લોકમાં માતા એટલે અનાર્ય કહેવામાં આવ્યા છે. આર્ય એટલે સરળ, અનાર્ય એટલે અસરળ એમ કે છે, આડા હાલે. પણ જે આત્માની જાતિમાં માતો છે એ ભાવે અનાર્ય છે, તેને કદી બહારથી બધું રૂડું દેખાતું હોય પણ તેના અભિપ્રાયમાં ભૂલ છે, મોટી ભૂલ છે, અને બહારમાં બધું સારું દેખાતું હોય. પોતાની જુદાઈને સમજ્યા વિના કોઈ દેવગુરુ શાસ્ત્ર મને તારી દે, પંચમાવ્રત પાળું, શાસ્ત્ર અભ્યાસ કરું, તે પુણ્ય પરિણામ મોક્ષનું કારણ છે એમ માને, તે મીઠા દ્રષ્ટિ છે. રાગ ઘટાડતા ઘટાડતા મંદ કરતા કરતા અભાવ કરીશ, એ પદ્ધતિ ખોટી છે. દેવગુરુ ધર્મ તો અરાગી છે, નિમિત્ત છે પણ તેને સમજ્યા વિના ઉપકાર શું. તે નિમિત્તની અસર લેનારને પોતાનો પુરુષાર્થ જાગ્યો હોય તો પોતાની આત્માની જાગૃતિથી ઉપકારીનો ઉપકાર કરી શકાય. પોતાના ગુણનું ભાન થયું તેમાં નિમિત્તને ઉપકારી ગણીને તેનું બહુમાન કર્યું એ આવી જાય છે, એ જ લોકો તરીકે છે. પણ જે એમ માને કે અમે ભક્તિ કરીએ, આમ દયા અહિંસા સત્ય બ્રહ્મચર્ય પાળીએ તો અમારું કલ્યાણ થશે, અથવા મનની સ્થિરતાના સંતોષથી આ યોગનું સાધન કરે, સ્થિરતા સુખની પ્રાપ્તિ થશે એમ અનેક આચરણોથી અનેક પ્રયત્નોથી ધ્યેયને પહોંચી જવા છે, એ માનવું તે ઊંડી માનતા છે. શું કરી શકે છે તે યથાર્થપણે ગુરુ ગમે જેને જાણે નથી, ગુરુ ગમે અને કહે કે મોક્ષનો માર્ગ એક છે, કે આપણું ધ્યેય છે, અમે જે કરીએ છીએ તે પરંપરાએ મોક્ષને પામવાનો ઉપાય છે, તેની માન્યતા દુઃખી છે. જે તત્વ સ્વતઃ શુદ્ધ વિતરાગ છે તે બીજાના નિમિત્તથી કે રાગ ભાવથી કે બીજા કોઈ વ્યવહારથી કેમ ઉઘડે, આત્મદ્રવ્ય પોતે જ અકારણીય છે, કોઈના આધારે તેની યાદી પરાશ્રિત તેનું તત્વ નથી, એવા રાગી સ્વતંત્ર તત્વ કંઈ કરવાથી ઉઘડશે એમ માનવું મિથ્યા છે. જ્ઞાન સ્વરૂપની કળા ઊંચી જ્ઞાનીની સમજણમાં છે, અને તે જ્ઞાન વડે અને તે જ્ઞાન વડે જ છે, તે માટે જવાબદારી નાખીને કહ્યું કે એક સફળતા અને સત્પુરુષનો યોગ બે મેળ ખાય તો એનો કલ્યાણ થાય છે. પણ જેટલો સ્વચ્છંદે કામ કરે પણ ન થાય ને ઉભે ઉભે ગુરુને સમર્પણ કરે તો પણ કાંઈ બે વાત આપે છે. અનંત વાર એવી રીતે ગુરુ મળ્યા છે પણ પોતે યોગ સંજ્ઞામાં રહ્યો છે, પાત્રતામાં આવ્યો છે. તું ભાવના ચાલુ રાખ, એનાથી જે પૂરી મુંદા છે ને એ તને ક્યાં લઈ જશે? અત્યારે આ ક્ષેત્ર નહીં હોય તો એવા ક્ષેત્ર માં તને લઈ જશે, કુદરત તને
લઈ જશે,
લઈ જશે. એ ભાવના પરંપરાથી મળી જાય એ બાપ દાદા જતા હોય એટલે વાંધો ન આવે એવી રીતે આ મળતું.